ભારત ચીનને પાછળ મૂકે છે. શા માટે આ વળાંક બિંદુ દુનિયાને બદલે છે? 1945 પાછે 2025 2100 અમેરિકનથી ચાઇનીઝથી ભારતીય ગ્રેવિટેશન સેન્ટર સુધી મારું આંકડાશાસ્ત્રી હૃદય હસે છે. એ માટે નહીં કે વધુ લોકો સ્વયં સારા હોય છે, એ તો આપમેળે નહીંથી, પરંતુ કારણ કે એવા દુર્લભ પળો આવે છે જેમાં એક સૂકી વક્રરેખા અચાનક ઇતિહાસ લખે છે. એવો જ એક પળ છે તે કિપ પોઇન્ટ, જેના ભારતે ચીનને સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે પાછળ છોડ્યું. યુએન આ બદલાવને એપ્રિલ 2033 પર પારિખિત કરે છે. અને હા, વર્ષ 2025માં અંદાજે 50-60 મિલિયન વધુ ભારતીયો છે ચાઇનીઝની સરખામણીએ. એક એવી કદની વાત જેને તમે વેગમોડરિયેટ કરી શકતા નથી. આ થોડું આંકડાશાસ્ત્ર નથી, આ તો આખા એક દેશનો ફરક છે. એક આ આંકડો હૂક છે, પરંતુ સ્ટોરી નથી, વક્રરેખાઓની ટૂંકી આવૃત્તિ ગોળ કરીને, જેથી આપણે એવું ન કરીએ કે જાણે આ કુદરતી સ્થિરાંકો હોય. 2000 ચીન 1.26 અબજ, ભારત 1.600 અબજ. 2020 બંને 1.4 અબજ. ચીન હજી થોડો આગળ, ત્યારે રેસ તો હકીકતમાં પહેલેથી જ નક્કી થઈ ગઈ હતી. 2033 તાજ બદલાય છે, ભારત સંભાળે છે. 2025 ચીન આગળ પરસી કૂડે છે. સત્તાવાર આંકડા 2025માં ફરી એક ઘટાડો બતાવે છે, સંલગ્ન 4મું વર્ષ, અંદાજે 1.405 અબજ પર. હવે મહત્વપૂર્ણ સંદર્ભ, વસ્તી એ સંભાવના છે, આપમેળે પ્રભુત્વ નહીં, તે કાચો માલ છે. કામદારો, બજારનું કદ, કર આધાર, યુદ્ધની સ્થિતિમાં સૈનિકો, ટેલેન્ટ પૂલ, ગ્રાહકો, મતદારો, લોકશાહી કિસ્સામાં. પરંતુ કાચા માલને પ્રોસેસ કરવો પડે. સંસ્થાઓ, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂડી, ઊર્જા, કાનૂની સુરક્ષા, ટેકનોલોજી દ્વારા. નહીં તો સંભાવનામાંથી ભાર બને છે, અને બરાબર અહીંથી મોટું વળાંક શરૂ થાય છે. 1945 અમેરિકાનું શતાબ્દી, વ્યવસ્થા એન્ડ ડોલર. જો 1945ને શરૂઆતની નિશાની તરીકે લઈએ તો તે નોસ્ટેલ્જિયા માટે નહીં, પરંતુ કારણ કે ત્યાંથી એક વિશ્વ વ્યવસ્થા ઊભી થાય છે જે આજ સુધી અસર કરે છે. યુએસએ બીજા વિશ્વયુદ્ધમાંથી ઔદ્યોગિક, નાણાકીય અને સૈનિક મહાસત્તા તરીકે બહાર આવે છે, અને વધુ મહત્વનું, નિયમન નિર્માતા તરીકે. ડોલર વૈશ્વિક લીડ કરન્સી બને છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ,
ગઠબંધનો અને સુરક્ષા આર્કિટેક્ચરો આ સ્થિતિને સ્થિર કરે છે.
અમેરિકન ગ્રેવિટેશન સેન્ટર માત્ર આર્થિક શક્તિ નથી, પરંતુ એક સંપૂર્ણ પેકેજ છે. મૂડી બજાર, સૈન્ય, ઇનોવેશન, પોપ કલ્ચર, યુનિવર્સિટીઓ, નેટવર્ક્સ. આ પહેલું સિદ્ધાંત છે, શક્તિ ઇક્વલ સિસ્ટમ પ્લસ વિશ્વાસ પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માત્ર ટેન્કો નહીં, માત્ર બીઆઈપી નહીં, પોઈન્ટ અસ્વસ્થ કરનાર છે. જે અમેરિકા સામે છે તે પણ ઘણીવાર હજી અમેરિકન સિસ્ટમમાં જ ગતિ કરે છે, કારણ કે સિસ્ટમ સૌથી સસ્તો, ઓંડો, લિક્વિડ, સુરક્ષિત સ્ટેન્ડર્ડ ઓપ્શન હતો અને ભાગે છે. આ જડતા પોતે જ એક સુપર પાવર છે. 2000-2025 ચીનનો પણ સ્કેલિંગ એન્ડ રાજ્ય પછી આવે છે બીજો અંક, ચીન. હું તેને આમ વર્ણવીશ, સ્કેલિંગ તરીકે રાજ્ય કલા. ચીને દાયકાઓ સુધી એવો કંઈક હાંસલ કર્યો જે તમે આ ઝડપે ભાગ્યે જ જુઓ છો. એક વિશાળ ઔદ્યોગિકીકરણ, નિકાસ પ્રભુત્વ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂમ, ટેકનોલોજી ટ્રાન્સફર અને વધતી પોતાની ટેક ક્ષમતાઓ. આ બજાર પોતે જ ગોઠવે એવું નહોતું, આ રાજ્ય સંગઠિત કરે છે એવું હતું. અને હવે એ થાય છે જેને ઘણા, મને સહિત, ઓછું આંકે છે. ડેમોગ્રાફી ફક્ત ધીમે ધીમે વળતી નથી, તે કિપ્પે છે. ચીન પાસે 2022થી સિકુડતી વસ્તી છે, અને 2025 પહેલેથી જ સતત 4થું વર્ષ હતું ઘટાડા સાથે. આ કોઈ ફૂટનોટ નથી, આ 3 સ્તરે એક માળખાકીય હેડવિન છે. શ્રમ બજાર, ઓછા યુવા કમાવ લોકો, વધતા વેતન ખર્ચ, વધુ ઓટોમેશન દબાણ, સોશિયલ સ્ટેટ વૃદ્ધાવસ્થા, વધુ પેન્શનરો, વધુ કાળજી, ઓછા યોગદાનદાતાઓ. વિકાસ મોડલ, જ્યારે આંતરિક બજાર વૃદ્ધ થાય છે અને સિકુણે છે ત્યારે ફક્ત વધુ વેચવું મુશ્કેલ બને છે, અને રાજકીય રીતે જોખમી. ચીન એક હેવીવેટ રહે છે, પરંતુ દિશા નવી છે,
વૃદ્ધિથી પરિપક્વતાની વ્યવસ્થાપન તરફ આ એક જુદું રમત છે. 4/2025 ભારતનો કિપ્પ પોઈન્ટ લોકશાહી તક કઠોર શરતો સાથે અને હવે ભારત આ એ પળ છે જેમાં મારું આંકડાશાસ્ત્રી હૃદય થોડું ઝૂમી ઉઠે છે અને મારો રિયાલિસ્ટ તરત પાછળથી ગળો સાફ કરે છે કારણ કે ભારતનું અગ્ર નીકળવું પ્રતીકાત્મક અને વ્યૂહાત્મક છે પરંતુ આપમેળે ભારત જીતે છે એવું નથી. એમાં ખરેખર શું સંબંધિત છે? ભારત હવે ફક્ત વિશાળ નથી પરંતુ કાયમી રીતે સૌથી મોટો ટેલેન્ટ પૂલ છે. ભારત ફક્ત સસ્તું કામ નથી પરંતુ સંભવિત રીતે સૌથી મોટી માંગ મશીન છે. ગ્રાહકો, મધ્યવર્ગ, ડિજિટલ સેવાઓ, મોબિલિટી, ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભારત મૂળમાં એક લોકશાહી છે. સત્તા બદલ ચૂંટણી દ્વારા પક્ષ બહુવિધતા, જાહેર ચર્ચા, આ ધીમો અસ્તવ્યસ્ત ક્યારેક વાર ઉપાડવા જેવો પરંતુ એ એક જુદો લેજિટિમેશન મેકેનિઝમ છે. એકપક્ષીય રાજ્યોની સરખામણીએ લોકશાહી તક આ રીતે છે. જો ભારત ડેમોગ્રાફિક સંભાવનાને શિક્ષણ, નોકરીઓ, ઉત્પાદન ક્ષમતા અને સંસ્થાઓમાં અનુવાદિત કરે તો તે જુદી રાજકીય ડીએનએ સાથેનો શક્તિ વધારો છે. અને હા, હું તેને નોર્મેટિવ રીતે સારું માનું છું. એવી દુનિયા જેમાં ફક્ત સત્તાવાદી રાજ્ય મોડેલો અથવા ઓલિગાર્કિક ડ્યુઓપોલ્સ જ તાલ નક્કી ન કરે, કદાચ વધુ મજબૂત હશે, ગેરંટી નહીં પરંતુ અને આજ નિર્ધારક પરંતુ છે. ભારતે તે કૌશલ્ય હાંસલ કરવું પડશે જે ઘણી યુવા વસ્તી ધરાવતા દેશોએ ચૂકી દીધું છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ બદલે ડેમોગ્રાફિક બોજ, આ કોઈ વેલનેસ મંત્ર નથી, આ ગણિત છે. જો લાખો યુવા લોકો પ્રોડક્ટિવ નોકરીઓ ન શોધી શકે તો તે રાજકીય રીતે વિસ્ફોટક બને છે. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા અને રહેઠાણ પગલાં સાથે ન ચાલે તો અર્બનાઇઝેશન જીવનની ગુણવત્તાને ખાઈ જાય છે. જો શિક્ષણ અને આરોગ્ય સ્કેલ ન થાય તો ઉત્પાદન ક્ષમતા નીચી રહે છે અને પછી વધુ વસ્તી હેડલાઇન્સ તો લાવે છે પરંતુ પ્રભુત્વ નહીં. ભારત પાસે તક છે પરંતુ તેને પાસે એક્ઝિક્યુશનની ફરજ પણ છે. 5/2100 પ્રોજેક્શન્સ નેકાર ભવિષ્યવાણી પરંતુ તે એક ધમાકેદાર ઊંચી ચેતવણી છે. હવે તે ઝંપલાવ જે મગજમાં દુખાવે છે. 2100 યુએન પ્રોજેક્શન્સ ડબલ્યુપીપી 2024 કહે છે, વિશ્વ વસ્તી હજી થોડા દાયકાઓ સુધી વધે છે અને 2080ના મધ્યમાં અંદાજે 10,003 અબજ પર તેનો પીક પહોંચે છે. વિશ્લેષણોમાં ઘણીવાર 2083ને પીક વર્ષ તરીકે ઉલ્લેખવામાં આવે છે. પછી તે અંદાજે સ્થિર રહે છે અથવા 2100 તરફ થોડું ઘટે છે. બંને દૈત્યો માટે તેનો અર્થ એ પણ યુએન પ્રોજેક્શન્સ અંદાજે કદ ભારત હજી થોડા દાયકાઓ સુધી વધે છે એ 64 આસપાસ 1,007 અબજ પર પીક અને 2100માં 1,005 અબજ પર છે. ચીન સ્પષ્ટ રીતે સિકોડે છે અને 2100માં 0,063 અબજ પર છે. આ થોડું ઓછું નથી, આ અઢી થવું છે. અને આ જ કારણ છે કે આ લેખ કોઈ પાર્ટી હેડ યોગદાન નથી પરંતુ એક જીઓપોલિટિક વેકઅપ કોલ છે કારણ કે ડેમોગ્રાફી ભારતર્ષણ ખસેડે છે. આપમેળે પ્રભુત્વ નહીં પરંતુ ભારતર્ષણ છે. અમેરિકનથી ચાઇનીઝથી ભારતીય ગ્રેવિટેશન સેન્ટર સુધી તેનો કોન્ક્રીટ અર્થ શું? જ્યારે હું ગ્રેવિટેશન સેન્ટર કહું છું ત્યારે હું કોણ નૈતિક રીતે સારું છે એનો અર્થ નથી લેતો. હું એમ કહું છું સૌથી મોટા બસારો ક્યાં બેઠા છે, નવા કામદારો અને ગ્રાહકોનો સૌથી મોટો હિસ્સો ક્યાં ઊભો થાય છે, ક્યાં ઉત્પાદન થાય છે, ક્યાં રોકાણ થાય છે, ક્યાં સ્ટાન્ડર્ડ્સ નક્કી થાય છે, ટેક, હવામાન, ડેટા, વેપાર, કોણ પાસે વાટાઘાટ શક્તિ છે કારણ કે બીજો નિર્ભર છે, સપ્લાય ચેઇન્સ, કાચા માલ, સુરક્ષા, મૂડી. 1945 અમેરિકન સેન્ટર હતું. ડોલર, નિયમો, ગઠબંધનો, સંસ્થાઓ. 2000-2025 ચીનનું સેન્ટર હતું અને છે ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સપ્લાય ચેઇન પ્રભુત્વ, રાજ્ય તરીકે સ્કેલિંગ મશીન. 2025+ ભારતનું સેન્ટર બની શકે છે લોકો, બજાર, ડિજિટલ સ્કેલિંગ, જીઓપોલિટિકલ સ્વિંગ પ્લેયર બની શકે, નોંધપાત્ર મોટા અક્ષરોમાં. 7. લોકશાહી વર્સિસ એક પક્ષીય રાજ્ય વર્સિસ બે પક્ષીય મશીન. મારો જાણે બુજે ઉશ્કેરનાર મુદ્દો. મારા મૂળ લખાણમાં હું યુએસએને બે પક્ષીય તાનાશાહી અને ચીનને એક પક્ષીય તાનાશાહી કહું છું. આ તીખું છે અને હા, એ ચૂભવું જોઈએ. મને ખરેખર શું બાબત છે? ચીન એક પક્ષીય રાજ્ય, ઊંચી સ્ટીરિંગ ક્ષમતા, ઓછી રાજકીય સ્પર્ધા, જાહેર ક્ષેત્ર પર મજબૂત નિયંત્રણ. યુએસએ ઔપચારિક લોકશાહી, પણ માળખાકીય રીતે એક અત્યંત ધ્રુવીકૃત બે પક્ષીય સિસ્ટમ જેમાં ચૂંટણી ઘણીવાર બાઇનરી ઓળખ નિર્ણય તરીકે અનુભવાય છે, તમામ સાઇડ ઇફેક્ટ સાથે. પોપ્યુલિઝમ, બ્લોકેડ, કલ્ચર વોર. ભારત વિશાળ વૈવિધ્યતા, ફેડરલ જટિલતા ધરાવતી લોકશાહી અને એક રાજકીય સ્પર્ધા જે ક્યારેક ગવર્નન્સ કરતાં વધુ અવાજ પેદા કરે છે, પરંતુ તેમાં સુધારના મિકેનિઝમ પણ છે. ચૂંટણીઓ, અદાલતો, જાહેરતા. મારું ઇચ્છિત ચિત્ર ભારત બધું ઉકેલી દેશે એવો નથી. મારું ઇચ્છિત ચિત્ર છે વધુ સાચી વિકલ્પો, વધુ ચેક્સ એન્ડ બેલેન્સ, વિચારોની વધુ સ્પર્ધા અને અમે સામે તેઓમાં ઓછી ફરજિયાત વર્ગીકરણ. અથવા અન્ય રીતે, જો 21મું શતાબ્દી તેમ જજ મલ્ટીપોલર બનવાનું હોય તો મને વધુ ગમશે કે એક સંબંધિત ધ્રુવ, એક લોકશાહી હોય બધી ભૂલો સાથે, એના કરતાં એવો મોડેલ જે ભૂલોને ચહેરો ગુમાવ્યા વગર સુધારી ન શકે. 8. અને શું થાય જો ચીન અમેરિકાનો સૌથી મોટો ગ્લોબિગર ન હોતો? નાનો રિયાલિટી ચેક જે પોઈન્ટને નષ્ટ કરતો નથી. મારા મૂળ લખાણમાં એક વિચાર છે, નાણાકીય નિર્ભરતા રાજકીય એસ્કલેશનને વશમાં કરે છે. આ ખોટું નથી, પરંતુ ચોક્કસ ફોર્મ્યુલેશન ચીન સૌથી મોટો ગ્લોબિગર છે આજે એમ સચોટ નથી. યુએસ ટ્રેઝરી ડેટા મુજબ હાલમાં જાપાન યુએસ ટ્રેઝરીઝનો સૌથી મોટો વિદેશી ધારક છે. ચીન તેના પાછળ છે અને તેને છેલ્લા વર્ષોમાં પોતાની હોલ્ડિંગ્સ ઘટાડ્યા છે. પોઈન્ટ છતાં યથાવત રહે છે, ફક્ત વધુ સ્વચ્છ રીતે ફોર્મ્યુલેટેડ. ચીન હજી પણ યુએસ સ્ટેટ્સ એનાલાઇન્સમાં એક ખૂબ મોટો ગ્લોબિગર ઇન્વેસ્ટર છે અને આ ગોંઠણી પરસ્પર ડિટરન્સનો ભાગ છે. સાથે સાથે બરાબર આ ટેબલ બતાવે છે કે શક્તિ ચિત્ર કેવી રીતે ખસે છે. ફક્ત ચીન વર્સિસ યુએસએ નહીં, પરંતુ ધારકોનું એક નેટવર્ક, જાપાન, યુકે, નાણાકીય કેન્દ્રો, ફંડ્સ જે અમેરિકન ડેફિસિટ્સને સહવિત્ત પોષિત કરે છે. એક કોઈપણ યુએસ પ્રેસિડેન્ટ શું કરશે? જો આ ગૂંથણી ન હોતા, શક્ય થા વધુ જોખમ લેતા, ખરાબ હોવાથી નહીં, પરંતુ કારણ કે ખર્ચ પછી અને મતદારોનો લાભ હવે, આ એક જોખમી કોમ્બિનેશન છે. અને હા, બરાબર તેથી જજ એટલું નિરાશાજનક છે જ્યારે રાજકારણ રિયાલિટી ટીવી લોજિક બની જાય છે. યુરોપ જર્મની માટે શું અર્થ? કારણ કે નહીં તો આપને ફક્ત જોશું. જો હું 1945-50 BCO નો વરાંક ગંભીરતાથી લઉં તો તેમાંથી આપણા માટે એક બહુ અનરોમેન્ટિક ટૂલું નીકળે છે. ભારતને વ્યૂહાત્મક ભાગીદાર તરીકે સમજવું, આઉટસોર્સિંગ એડ્રેસ અથવા શ્વેલનલેન્ડ તરીકે નહીં. મોરલાઇઝ કર્યા વગર ડાયવર્સિફાય કરવો, સપ્લાય ચેઇન્સ, ટેકનોલોજી સ્ટેન્ડર્ડ્સ, ઉર્જા ભાગીદારીઓ, ટેલેન્ટ અને શિક્ષણ જે આવતા દાયકાઓ જીતવા માંગે છે તે મગજ માટે સ્પર્ધા કરે છે. શ્રેષ્ઠ રવિવારના ભાષણ માટે નહીં. લોકશાહી રેન્ડિટ, જો આપણે લોકશાહીને ફાયદા તરીકે જોઈએ તો આપણે તેને ડિલિવરશમ પણ બનાવવી પડશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલાઇઝેશન, વહીવટ, નહીં તો એ ફક્ત બ્રાન્ડિંગ છે. 10. અંત મારું આંકડાશાસ્ત્રી હૃદય હસે છે, પરંતુ અંધાપણે તારી નથી પાડતો કે પપોઈન્ટ ભારત ચીનને પાછળ છોડે છે. વાસ્તવિક છે, ચીનનો સિકુડવો વાસ્તવિક છે. 1100 પ્રોજેક્શન્સ એક ઊંચી માળખાકીય જાહેરાત છે. એમાંથી ભારતીય યુગ બને છે કે નહીં તે ફક્ત જન્મદર પર નહીં, પરંતુ ડેમોગ્રાફીને ઉત્પાદન ક્ષમતામાં ફેરવવાની ક્ષમતા પર અને શક્તિને લેજિટિમ, સુધારી શકાય તેવી વ્યવસ્થામાં ફેરવવાની ક્ષમતા પર નિર્ભર છે. જો ભારતને એ સફર થાય તો હા, હું આ દુનિયા માટે ઉત્સુક છું, અને જો નહીં તો પણ વક્રરેખા નિર્દયતાથી બતાવે છે આપણે શાશ્વત વર્તમાનમાં જીવતા નથી. ગ્રેવિટેશન સેન્ટર ખસે છે અને આપણે આશ્ચર્યચકિત થવાનું બંધ કરવું જોઈએ.